વીર સંવાદ 2487 ભાદરવા સુદ પાંચમ શુક્રવાર તારીખ 12/9/1961 ના દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી નું ઉત્તમ માર્ધવ ધર્મ ઉપર તથા શ્રી સમયસર ની ગાથા 45 અને ગાથા 46 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન 79 માં
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌદાનમ નમો નોય સૌરાયણ નમો નોય સૌજાયણ નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમૌ મંગળમ કુંકુંદારી ઉજેન્દ્ર મંગળમ નમઃ સમજાય સ્વાનુભૂત્યાચાસ્તી સ્વાય ભવાય
આજ આ દસ લક્ષણી પર્વ નો બીજો દિવસ છે જેનું માર્દવ નિર્માણ પણ આત્માના ભાન સહિત આ દસે લક્ષણના દસ ધર્મો ચારિત્ર ભાવમાં અંતર્ગત થાય છે અને એ ચારિત્ર ભાવ દર્શન ને જ્ઞાન વિના હોતો નથી. એની અંદર બીજો દિવસ નિર્માણ પણ કહો, માર્દવ પણ કહો, કોમળ પણ કહો, એનો આ બીજો દિવસ. અકલંગ સ્વામી એ બીજા નું સૂત્રું કહ્યું છે, જાત્યાદિ મદાવેશાત અભિમાન અભાવો માર્દવ. અકલંગ સ્વામી સત્વાર રાજવાર્તિકમાં માર્દવ બીજો ધર્મ એની વ્યાખ્યા કરતા કહે છે, ઉચ્ચમ જાતિનો મદ ધર્માત્માને ન હોય. જાતિ એટલે માતાના પક્ષ, માતાનો પક્ષ પીર માં અથવા માતાનો મહા મોટા પિતા હોય એમના, અથવા મોટો દિવાન કે રાજાની દીકરી આદી હોય, એનો હું દીકરો છું એમ અભિમાન ધર્મી ને જાતિનું હોઈ શકે એમ. કુ પિતાનું, પિતાના કુમાં મેં અમારા પિતા આવા ધનાઢ્ય આબરૂ કીર્તિ વાળા હતા, તારે શું એને છે એવું કુળનું માન પણ નિર્માણ એવા માર્દવ સ્વભાવમાં કોમળપણામાં એનું નામ હતું એમ. ઉચ્ચમ શરીરનું રૂપ એનું પણ અભિમાન ભગવાન ચૈતન્ય આનંદ સ્વરૂપના રૂપના દ્રઢતા ને ફિરતા આગળ શરીર માટીના રજકણનું રૂપ એ તો વેળુની ભેટ જેવું પડી જાય એવું એનું રૂપ છે. એવા રૂપનું અભિમાન ધર્મીને પર પદાર્થનું અમ પણ અંતરમાં હતું. ઉચ્ચમ વિજ્ઞાન બુદ્ધિ ઘણી હોય, ઉઘાડ બુદ્ધિ નો હોય એનું એને અભિમાન ન હોય. ત્યાં કેવલ જ્ઞાન દશા, ત્યાં એક ક્ષણમાં 14 પૂર્વને 12 અંગની રચના કરવાની બુદ્ધિ, એની આગળ આ બુદ્ધિ સાધારણ, એનું જ્ઞાનીને ધર્મીને એનું અભિમાન ન હોય. ઉત્તમ ઐશ્વર્ય મોટામાં મોટી ઠકોરાય મળી હોય, રાજની શેઠાઈની પ્રમુખપણાની દિવાનપણાની એવી ઈશ્વરતા બારમાં હોય એનું ધર્મીને અભિમાન ન હોય. પોતે ચૈતન્ય સ્વરૂપ છે, અનંત અનંત કેવળ જ્ઞાન ચતુષને પ્રગટ કરવાની તાકાત રાખે છે, એમાં એવા બહારના ઐશ્વરતાનું અભિમાન ધર્મીને હોતું. સમજાય છે એમ. ઉચ્ચમ શાસ્ત્ર રસ લાભ, એટલે શાસ્ત્રોના કેટલાક ઉઘાડના ભાવનું રહસ્યનું ખ્યાલ આવે એનું એને અભિમાન ન હોય. કેવલ જ્ઞાન જ્યાં એક સમયમાં પ્રગટે એમાં શાસ્ત્રોમાં એ જાતના ઉઘાડના અભિમાન જ્ઞાનીને હોતા એમ. ઉચ્ચમ પરાક્રમ શરીરનું હોય, એટલું પરાક્રમ શરીરમાં અથવા આત્માની પર્યાયમાં એ જાતનું વીર્ય હોય એનું પણ એને અભિમાન ધર્મી નું હતું, એટલા બોલ મૂક્યા છે, પણ એક તપ અંદર રહ્યો છે. તપ તપ અને વૃદ્ધિ આ પૈસાની. પૈસા તો મુનિને હોતા નથી, પણ એને પૂર્વના પુણ્ય કારણે મોટી સાધુ શાખા હોય, એનો પોતી અગ્રેસર હોય, સાધુ ઘણા હજારો લાખો નો આચાર્ય હોય, તો છતાં એવી વૃદ્ધિનો એને અભિમાન હતું. અને ઉત્તમ તપ શરીર દ્વારા વા માસમાં સ્મરણ આપવા થતા હોય તો પણ તેનું અભિમાન જ્ઞાનીને હતું. સમસ્ત ઉત્તમ વાતો કે હોને પર ભી આવા ઉત્તમ આઠ બોલ હોવા છતાં ઉનકા અભિમાન નહીં કરના, તથા યદિ કોઈ દૂસરા તિરસ્કાર ભી કરે, એવી આઠ મોટી પદવી મળેલી હોય છતાં કોઈ બીજો એનો અપમાન અને તુચ્છતા ગણીને તિરસ્કાર કરે તો પણ ઉનકે નિમિત્તે કિસી પ્રકાર અભિમાન નહીં કરના. યા ઉત્તમ માર્દક કોમળતા કોમળતા કોમળતા, કિસી કા નામ માર્દવ ધર્મ હૈ, આત્માના ભાન સહિત નિર્મળ પર્યાયમાં કોમળતા માર્દવતા નિર્માણતા અણ અભિમાનતા, એને આ બીજું દસ લક્ષણીમાં બીજો પર્વ ગણવામાં આવ્યો. એ ધર્મના આરાધનને માટે આ દિવસ કહેવામાં આવ્યો. ધર્મીને તો નિત્ય નિશ્ચય આરાધન તો કાયમ હોય છે, પણ વ્યવહારે આ અનાદિથી આચાર્યોએ વ્યવહાર તરીકે ધર્મના આરાધનના દિવસો નક્કી કરેલા. માન કસાય કા દૂર કર દેના, માર્દવ ધર્મથી માન અભિમાનને દૂર કરવું, ઈસી કા નામ માર્દવ ધર્મ કહેતે હૈ. આ બીજો પર્વનું ધર્મ માર્દવ આત્માના ભાન વિના યથાર્થ માર્દવ હોઈ શકે છે. જેને સચિદાનંદ પ્રભુ અખંડ પૂર્ણાનંદનું અધિકપણું વિકારને પર્યાયથી ભાષું નથી, એને નિર્માણને માર્દવની પર્યાય કોમળતા કદી હોતી નથી. મિથ્યા દ્રષ્ટિમાં પરના અભિમાનને પરના મૂચકની બળાઈ એને ઊંડે ઊંડે આવ્યા વિના રહેતી, માટી આત્માના ભાન સહિત આવો ભાવ જીવવો, એને માનને ટાળવું, એને માર્દવ ધર્મ કહેવામાં. ચાલતો વિષય સમયસાર, સમયસારની 44 ગાથા પૂરી થઈ. 44માં એમ કહેવામાં આવ્યું કે આત્મામાં જેટલા રાગાદીને પોતાના માનવાનો વિભાવ મિથ્યા સહિત પરિણામ એ જડ છે, અને રાગની તીવ્ર મંદતાના ભાવ પણ જડ છે, એ આત્મા નથી. એમ પુણ્યને દયાદાનના પરિણામનું કર્તૃત્વ એ જડ છે, અને હરખને શોકનું વેદન પણ જડ છે, એ આત્મા નથી. એમ જયારે આચાર્ય કહ્યું ત્યારે શિષ્યને પ્રશ્ન ઉઠ્યો. હવે શિષ્ય પૂછે છે કે આ અદ્વસનાદિ ભાવ જીવનો કયા? આપે તો જીવ એને કહ્યો નહીં, અન ચૈતન્ય સ્વભાવ જીવ કહ્યો. ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા જાણવા દેખવાનો સ્વભાવ તેને આપે તો જીવ કહ્યો. તો આ ભાવો પણ કોઈ અપેક્ષા ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાતે છે. જો શિષ્ય એટલું તો પકડ્યું, એમને સાંભળીને કાઢી નથી નાખ્યું. સાંભળીને એટલું તો પકડ્યું કે પ્રભુ આપ આત્મા એને અનુભવને એને આત્મા કહો છો કે જેમાં રાગ નહીં, પુનપાપનું કર્તૃત્વ ને હરખ શોકનું વિકલ્પ આત્મા જ નહીં. આપે તો બહુ બીજી વાત કરી. શાસ્ત્રમાં કોઈ પણ રીતે અમને આ ભાવો પુણ્યને પાપના દયાને દાનના રાગની મંદને તીવ્રતાના અને રાગની એકતા બુદ્ધિ રૂપ મિથ્યા અભિપ્રાય એ ચૈતન્ય સાથે જ સંબંધ રાખનારા એમ કહ્યું. મહારાજ સદન કાઢી નાખો છો, પણ અમને થી પાસે છે કે અંદર ચૈતન્ય સંબંધ રાખે છે. કુન પાપ ના દયાદાન ના પરિણામ. ચૈતન સિવાય જળનો તો દેખાતા, આ લાકડામાં તો દેખાતા નથી રાગ દ્વેષ ને પુનપાપ ને મિથ્યા અભિપ્રાય. આ લાકડું રાગ ને કરે ને હરખ ને ભોગવે, એનું તો કઈ દેખાતું નથી. ચૈતનમાં એ દશામાં દેખાય, છતાં તેમને પૂતગળ ના સ્વભાવ કેમ કયા? આમ શિષ્ય નો પ્રશ્ન. તેથી યુવા આત્મા અને અનાત્મા નો અંતર વિવેક કરાવે છે. જીવ ને જીવ અધિકાર છે ને, ભેગ ભેગા લઈને આવ્યા, પણ એને કહે છે કે એ ભેગ ચૈતન નો નહીં હો, શરીર તો નહીં, પણ એ પુણ્યપાપ ના વિકલ્પો થી આત્મા નો ભેખ જ નહીં. એ તો કૃત્રિમ પર જળની ક્રિયાઓ છે, ચૈતન ની નહી. જયારે ક્યાં પાસે છે ને પ્રભુ, આ એના અવતર નું ગાથા સૂત્ર કહે, અઠ વિહંતી એકમ સવમ પુગલમયમ જીણાલુંતી જલમ ચૈ દુખંતી વિપદ માણસ એ કર્મ અષ્ટ પ્રકારનું જેનું સર્વ પુદ્ગલમય કહે પરિપાક સમયે જેનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. સમજાણું કાંઈ પ્રસિદ્ધ છે એમ એ હતી. એ તો વિપત્ત માણસ એમાંથી કે ભાઈ પાકતા આ દેખાય છે, પ્રત્યક્ષ છે. શું કે છે? જોવા હાથ તત્વ પદ અથવા નવ તત્વ એમાં કેવો જીવ જાણે ત્યારે તેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય, અને એ ચૈતન ના પંથે પીળો મુખ ને માર્ગે એ કેમ આત્મા અંદર દ્રષ્ટિમાં આવે ત્યારે પંથે પીળો એમ કહેવામાં આવે, આ એનું વર્ણન ચાલે. ટીકા એટલે સતનો અર્થ કર્યો ને, ફળમ સત પ્રસિદ્ધ અન્વય આત્મા પ્રસિદ્ધ ત્યાંથી કહી યશ બોલો સત યશ ફલમ સત્પૂજ્યતી સમભૂચઈ સમભૂચઈ સમ નો અર્થ સત્પૂજ્યતી અને સત નો અર્થ પ્રસિદ્ધ છે. શું કહે છે? અદ્વષાનાદી સમસ્ત ભાવોને ભાઈ તું પ્રભુ ચૈતન સ્વભાવી છો, અને તેમાં મિથ્યાભિપ્રાય રાગના એકતા થાય કે દયાદાનના શુભ વિકલ્પો તીવ્ર ને મંદ પરિણામ થાય, એ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારો જે આઠે પ્રકારનું જો આઠ કર્મ એને ઉત્પન્ન કરે છે. કઈ અપેક્ષા છે? કે ચિદાનંદ પ્રભુ એ તો નિર્મળ દશાનો ઉત્પાદક છે. સમજાય છે? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિ અણાકુળ રસથી ભરેલો તત્વ આત્મા છે. એ તો અણાકુળ એવી આનંદ ને શાંતિના પર્યાય ને ઉત્પન્ન કરે એવો એ ભગવાન આત્મા છે, એને આત્મા કહેવામાં આવે. સમજાય છે? જ્ઞાન જતું નહીં, લોજ થાય છે, આકુતા થાય છે ને, એ આકુતા કે છે કે આત્માના સ્વભાવ ની નહીં એમ કે છે. શરીર શું કરે? કરે છે એની પર્યાય, પણ એ પર્યાય બુદ્ધિ નો જે અંશ છે એ ચૈતન્ય ની જાગૃતિ નો અંશ નથી, અને જાગૃતિ નો અંશ નથી માટે તેને જળ કહેવામાં આવે. સમજાય છે? અહીં તો એમ કે છે કે જુઓ કે એ સમસ્ત પર્યાયોને ઉત્પન્ન કરનારું એ આઠે પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે. એટલે કે કર્મના નિમિત્તની મમતાના સંગે ઉત્પન્ન થયેલા એ બધા ભાવો છે, એ સ્વભાવ રૂપી ક્ષમતા ચૈતન્ય પ્રભુ, ક્ષમતા એટલે વિતરાગ વિજ્ઞાન ઘન આત્મા, એને આશ્રય ઉત્પન્ન થયેલો એ ભાવ નથી, માટે તે કર્મને આશ્રય ઉત્પન્ન થયેલો ભાવ છે એમ ભગવાન ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ ફરમાવે છે. સમજાય છે કાંઈ? તે બધું ઉદ્ગળમય છે એવું સર્વજ્ઞનું વચન છે. રાગની મંદ તીવ્રતા, અહીં તો વ્યવહાર રત્નત્રયનો રાગ એ ઉદ્ગળમય છે એમ સર્વજ્ઞનું વચન છે. જેથી ભગવાન આત્માના પાકમાં, સમજાય છે, એના પાકમાં તો ચૈતન્યની શાંતિ પાકે એવો એ ખાણ નિધાન છે. એવા આત્માને ન માનતો, એને ન જાણતો, એમાં ન ઠરતો, એનું અંતર્મુખ આચરણ નહીં કરતો, કર્મના બાહ્ય નિમિત્તના સંબંધમાં જોડાઈને જેટલા રાગની મંદતા તીવ્રતા દયાદાન વ્રત ભક્તિ જપ તપનો વિકલ્પ ઉઠે છે એ બધું પૂદગળમય છે. સમજાણું કાંઈ? રઘુલાલજી, તારી આપણું પડે માણો. અરે પ્રભુ, તારી પૂંજી બીજી હો. સમજાય છે? એ સોનાની નિધાનમાં તો સોના નીકળે, ત્યાંથી કઈ લોઢાના કાટ નીકળતા છે. કાટ સમજશે ને? એમ ભગવાન આત્મા સંન્યક દર્શનનો વિષય જે ધ્રુવ ચૈતન્ય જ્ઞાયક ભાવ, એની દ્રષ્ટિ કરી એમાંથી તો શાંતિ વહે, અણાકુળતાના આનંદની પર્યાય પ્રગટ થાય, એને સર્વજ્ઞ ભગવાન આત્મા કહે છે. અને આ સમજાય છે કાંઈ? આ ધંધા ને વેપારમાં જે રાગ થાય, આ દયા દાન નો રાગ થાય, આ ભક્તિ પૂજા નો રાગ થાય, દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા નો જે રાગ થાય, અને અહિંસા પરની પાળવાનો વિકલ્પ જે ઉઠે એ બધો ઉદ્ગળમય છે. સમજાણું કાંઈ? ભગવાન પૂદગળમય એટલે એક રૂપ એનું નથી, આમ પૂદગળે જરે જળે પડે જળે ઉત્પન્ન થાય ધ્વંસ. ભગવાન ચૈતન્યની જાત એકલો જ્ઞાયક મૂર્તિ પ્રભુ પૂર્ણાનંદ છે. એવા પૂર્ણાનંદની દ્રષ્ટિ કરતો આત્મા માન્યો જાણ્યો અને પરથી ભેદ જ્ઞાન કર્યું એમ કહેવામાં. સમજાય છે કાંઈ? ત્યાં શરીર વૈજ્ઞાન, ત્યાં બાયડી છોકરા ને, ત્યાં મકાન ને, ત્યાં જો મનર છે જ નહીં તો સમજાણું. આમાં છોકરા બોકરા ક્યાંય રહી ગયા, આમાં તો છોકરા ને બોકરા છે બીજા, એ બધી ભાષા બોલાય છે ને, છોકરા ને બોકરા એટલે બધું બીજી ચીજ ને આખી દુનિયાની સારા ચીજ. અહીં તો ભગવાન સર્વજ્ઞ ત્રિલોકનાથ દેવાથી દેવની વાણીમાં એમ આવ્યું, અરે આત્મા તારી જાતમાંથી નીકળી જાય તે તને આત્મા કેમ એને કહીએ? તારી જાતમાંથી જે ચીજ નીકળી જાય એને અમે આત્મા કેમ કહીએ? અને તું પણ એને કેમ આત્મા માને છો? સમજાય છે કાંઈ? ઘીણી તો વાત બાપુ, એને કોઈ બી આત્મા અને સંન્યક દર્શન શું એની વાત એને સાંભળીને પ્રગટ કરી દીધી. જે અનંત કાળમાં અનંત અનંત અવતાર ચૈતન પ્રભુ, એમાં આ વિકલ્પની ખાણ નથી અર્પુન પાપની કે એમાંથી પ્રસવે ને જન્મે. એ તો કર્મના નિમિત્તના કારણે થયું, એટલે કે તેના સંગના આશ્રય અવલંબે થયું, તેથી કર્મે કર્યું એમ અહીંયા કહેવામાં આવે. નિમિત્ત હૈ પણ એ અશુદ્ધ ઉપાદાન હોવાનું ઉસમે, એવું અશુદ્ધ ઉપાદાન બી પરમે ગયા. અશુદ્ધ ઉપાદાન જેમ નિમિત્ત પર હૈ, એસા અશુદ્ધ ઉપાદાન બી શુદ્ધ ઉપાદાન કી દ્રષ્ટિ મેં પર હી હૈ. પર હૈ તો દો મેં પર કરકે કર્મ સે ઉત્પન્ન હુઆ એસા કહે દિયા. સમજાય છે કાંઈ? અરે ચૈતન પ્રભુ, ચૈતન મહાપ્રભુ કે છે કે વિકાર કરવામાં પણ ચૈતન પ્રભુ છે. પંચાસી કાયમાં એમ કે છે વિકાર કરવામાં ચૈતન પ્રભુ છે, એ કઈ જડ કરાવતો, પણ એ પ્રભુતા વિકારની ઉત્પન્ન કરવી એ ચૈતનની મૂળ પ્રભુતા નથી. સમજાય છે કાંઈ? એથી અહીં કે છે અરે જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદની મોહની નામ ગૂત્ર આયુષ ને અંતરાય એ આખે કર્મો તે બધું પૂદગળમય છે, અને તે આઠ કર્મ જ એને વિકાર ભાવને ઉત્પન્ન કરે એવું સર્વજ્ઞનું વચન તેને આગમ કહીએ. વિતરાગની વાણી ત્રિલોકના સર્વજ્ઞ પરમાત્માની પરમાર્થ ભૂત વાણી, યથાર્થ ભૂત વાણી, યથાર્થ ભૂત વિધ ધ્વનિ એને તો જળ જ કહી દે છે. પ્રભુ તારી ચૈતન્ય જાતમાં નથી હો, એ તારી નજરો ફરી ગઈ છે. સમજાય છે કાંઈ? તારી નજર વિકાર ઉપર ગઈ એ ચૈતન નહીં, વિકાર વિનાનો ચૈતન પ્રભુ ભગવાન એની દ્રષ્ટિ કરવી એને સંગત દર્શન એના વિષયને આત્મા કહે છે. સમજાય છે કાંઈ? શું કહે છે? વિપાકની હદી પહોંચેલા તે કર્મના ફળ પણ ત્યાં તો પહેલી એટલી જ વાત કરી કે એ બધા ભાવોને ઉત્પન્ન કરનારો આઠ પ્રકારનું ધર્મ છે તેને પુદ્ગલમય કહ્યું, વિતરાગની વાણી છે. હવે એ કર્મ જે છે એટલી સિદ્ધ કરી, હવે વિપાકની હદે પહોંચેલું એ આઠ કર્મ છે એના પાક આવે પાકે ખેતરમાં એના ખેતરમાં જળમાં એ વિપાકની મર્યાદાએ વિપાકની સ્થિતિએ ફળ દેવાની તાકાતે કર્મ જે પાક્યું ને ફળ્યું તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે એ કર્મના ફળપણે વિકાર ભાવ અદ્વષાય ને રાગ દ્વેષ ને પુણ્યપાપ ને કહેવામાં આવે છે. ઉત્પન્ન એને કર્યો એથી તેનો પાકનું એ ફળ છે, એ ચૈતન્યના પાકનું ફળ નથી. ભાવની વાતથી એને અંતર એને લક્ષમાં લીધી પડશે. મોતીલાલજી આનાથી આત્માને લાભ થાય, આનાથી લાભ થાય, ગુણ કરતા કરતા આમ થાય, દયાના ભાવ કરતા કરતા બાપુ ભગવાનનો માર્ગ અનેકાંત છે કે દયા કરતા કરતા એ ધર્મ થાય ને સ્વભાવની આશરે ધર્મ થાય એમ અનેકાંત હોઈ શકે? નકાર કરે એ અનેકાંત નહીં. વ્યવહારથી આત્મા નહીં ને નિશ્ચયમાંથી આત્મામાં વ્યવહાર ઉત્પન્ન થતો, નિશ્ચય સ્વભાવમાં વ્યવહાર ઉત્પન્ન થતો જ નથી. વ્યવહાર તો પૂદગળનો પાક છે. એ વિપાકની હદે વિપાકની મર્યાદાએ વિપાકના કાળે પહોંચેલું તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે એ દોષાય આદી પુન્યને પાપ દયાને દાન વ્રતને ભક્તિ તપને સપનો વિકલ્પ રાગ તે એટલે કર્મફળ અનાકુળતા લક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી આઠ કર્મના પાકે થયેલો ભાવ પુન્યનો ભાવ વ્યવહાર રત્નત્રયનો ભાવ દયા દાન વિકલ્પનો ભાવ એ કર્મના પાકે ફફડાટ ઉત્પન્ન થયો. એ ભાવ કેવો છે કે અણાકુરતા લક્ષણ એવા સુખ નામનો આત્માનો સ્વભાવ, ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વભાવ, ચૈતન અણાકુળ આનંદ સુખ સ્વભાવ એનો, એવા સુખ નામનો જે આત્મ સ્વભાવ, આત્માનો સ્વભાવ, આ તેનાથી એ વિલક્ષણ હોવાથી પુનને પાપ દયાને દાન વ્રતને ભક્તિ તપને સબસે વિકલ્પ આદિ છે. એ અણાકુળતા લક્ષણ એવો જે આત્માનો આત્મ સ્વભાવ, એનાથી વિલક્ષણ, આનું લક્ષણ જુદું છે. સમજાય છે? કાંઈ એ કર્મનું ફળ ફળ્યું આ કર્મના નિમિત્તમાં જોડાણો તો કે છે કે વિકારની દશા જે થઈ એ સ્વભાવ એવો ભગવાન આત્મા અણાકુળ, જેમાં આકુળતાની ગંધ નથી, દુઃખનો કણ નથી, એ તો અણાકુળ નામના લક્ષણ વાળો સુખ નામનો પ્રભુ પરમાત્મા આત્મ સ્વભાવનો જે સ્વરૂપ છે એનાથી વિપરીત લક્ષણ વાળો છે. એ વ્યવહાર પુણ્યના પાપ ના ભાવ, દયા દાનના ભાવ, વ્યવહાર રત્નત્રયના ભાવ, એ આત્મ સ્વભાવ એવો સુખ નામનો ગુણ એનાથી વિલક્ષણ હોવાથી એ વ્યવહાર રત્નત્રય દયા દાન વિકલ્પથી વિલક્ષણ છે. અણાકુળતા નામનો સુખ નામનો ભગવાન આત્માનો સ્વભાવ એનાથી કે પુણપાપ દયા દાન હર્ક ભોગ રાગ શીઘ્ર મંદ, એ અણાકુળ એવો પ્રભુ એવો આત્મ સ્વભાવ સુખ તેનાથી તો વિપરીત લક્ષણ વાળું છે. આ નિશ્ચય સ્વભાવના પરિણામની દશા આ વિપરીત વિલક્ષણ થી ઉત્પન્ન થતી નથી, લક્ષણ જ બે ના જુદા છે. એવું વિલક્ષણ હોવાથી દુઃખ છે. બે વાત કરી, આમ ભગવાન અણાકુળ લક્ષણ સ્વરૂપ સુખ નામનો પ્રભુ આત્માનો સ્વભાવ, એનાથી કર્મના પાકમાં જે જોડાવાથી એથી કર્મથી થયો એવો વિકલ્પ દયાદાન પુન પાપનો ભાવ, એ દુઃખદ છે. ભગવાન આત્માનો સ્વભાવ અણાકુળ સુખ છે અને વિકારી વ્યવહાર પરિણામ તે દુઃખ દુઃખ છે. હવે દુઃખ થાય કારણ ને સુખ ની ઉત્પત્તિ થાય કાર્ય, એમ ત્રણ કાળમાં બનતો. બે ની સત્તાનો અસ્તિત્વ જુદા બે અંશો છે. એક સત્તાનો અંશ બીજામાં પેસતો અને બીજા સત્તાના અંશમાં આને કઈ સાનાથી સહાય મળતી, કેમ કે વિપરીત લક્ષણ વાળો પરિણામ છે. સમજાય છે? કાંઈ રાગની મંદતાના શુભ ભાવને પણ અશુભની તો વાત શું કરવી, એ તો પાપ છે, દુઃખ છે. હિંસા, જુઠું, ચોરી, વિષય, ભોગ, વાસના, રળવું, કમાવું, વ્યાજ ઉપજાવવું, દાન, દુકાનનું, માયડી છોકરાનું રાખવું, એ તો એકલો પાપ ભાવ, એ તો દુઃખરૂપ દુઃખરૂપ જ છે. રમચંદજી, આ દવાખાનામાં ધ્યાન રાખના દવાના ફલન કે છે કે તું દુઃખમાં આવી ગયો છો, એ દુઃખ છે બાપુ, એ દુઃખ સ્વરૂપ છે. અણાકુળતા લક્ષણ એવું સુખ નામનો ભગવાન આત્માનું સ્વરૂપ અથવા સ્વભાવ, એનાથી વિપરીત લક્ષણ, ઉલટું લક્ષણ, ઊંધું લક્ષણ વાળું એ પાપ પરિણામ તે દુઃખ છે. પણ આ પુણ્ય પરિણામ દયા દાન અહિંસા સદ્દ બ્રહ્મચર્યનો વિકલ્પ છે, એ પણ અણાકુળતા લક્ષણ સુખ નામનો પ્રભુ આત્માનો સ્વભાવ, એનાથી વિપરીત લક્ષણ વાળો પુણ્ય ભાવ પણ દુઃખ છે. સમજાય છે? કાંઈ એ વાત એ બે વાત કરી. એક પર્યાયમાં આકુળતા રૂપજી દુઃખ દયાદાન કે કામ ક્રોધના ભાવ, એ દુઃખ ભગવાન આત્માનો સ્વભાવ, અનાકુળતા સુખ, એના લક્ષણથી આનું કાર્ય જુદો, એનું સ્વરૂપ જુદો. એ દુઃખમાં જ આકુળતા લક્ષણ અદ્વશાન આદિ ભાવ સમાવેશ પામે છે. સમજાણું કાંઈ? જે કર્મના ફળે પણ કહેવામાં આવ્યા એવા જે દુઃખ ભાવ, જે અણાકુળતા લક્ષણથી વિપરીત રૂપ ભાવ, એ દુઃખમાં જ આકુળતા લક્ષણ અદ્વશાનાદિ ભાવો સમાવેશ પામે છે. એ આત્માના સ્વભાવમાં સમાવેશ પામતા. સમજાણું કાંઈ? ત્યાં લોકોને બહારથા બહારના જ્ઞાન અને બહારના રાગની મંદતાની ક્રિયા એ જ જાણે બસ થઈ ગયું શરણના સુંગડા થયા. બાપુ બહારના લક્ષી થતો વિકલ્પ, એને આકુળતા લક્ષણ એવું દુઃખ, એમાં એ રાગના ક્રિયાના ભાવ એમાં સમાવેશ પામે. એ ખાનામાં ખતવાય છે. એ આત્મા અણાકુળ લક્ષણ સ્વરૂપ, એના ખાતામાં એ ખતવાતું ખાતા ફેર પડી ગયા તારા કે છે. જેથી જમે નો ઉધાર ને ઉધાર નો જમે. અમારે એક હતા અહિયાં, નામું લખતા હતા, પછી આંકડો ક્યાંક જમે કરવો છે તો ઉધાર, એમ કઈ હતો મકનભાઈ શું લખવો જોઈએ આણીકોર છે, બે બાજુ લખવું છે ને, આવ્યા એ લોન નો જ્યાં આણીકોર હતા તો બંદી, પણ કેણી કોણ લખવું ની ખબર ન મળે. પૈસા આવ્યા ને જમે બાજુ લખના કે ઉધાર બાજુ, પછી મકર માં ભૂલ કરી દીધી. આમ નામો ન આવ્યા, નામા લખતા આવડતું ન તમને. સમજાણો? એમ અનાદિકાળ નો પંડિત થયેલો આત્મા, કલ્પના નો પંડિત માનીને આત્મા બસ અમે જાણ્યું છે, અમે આમ કરીએ છીએ, અમે વ્રત પાળીએ, ભક્તિ કરીએ, તપ કરીએ, સંસારા કરીએ અને બાર બાર મહિનાના અપવાસ કરીએ, આમાં કંઈક નિર્જરા ન હોય, હોય શાસ્ત્ર કે તત્વા સૂત્ર, સબ સાથ નિર્જરા, તત્વા સૂત્ર માટે કે નહીં, સબ સાથ નિર્જરા. અરે એ તપજા નિર્જરા નહીં હાંડળ ને, એ તો તારો કદાચિત ભાન વિના કરતો લાંઘન છે, પણ ભાન વિના અભિમાન માટે કરે તો, પણ ભાન વિના એ રાગની મંદતાથી કર તો પણ એ દુઃખરૂપ છે. બંધન પછી દુઃખની વ્યાખ્યા છે ને, અત્યારે અંદરના બે ભાવ, એકુર પ્રભુ અણાકુળ લક્ષણ સ્વભાવ, નિરૂપાથી ત્રિકાળ ભાવ આનંદ, એનાથી વિપરીત લક્ષણ વાળો આ પુણ્યનો ભાવ. સમજાય છે કાય? એ દુઃખમાં જો પાછું એમ નહીં કે વળી આમ ને તેમ, ભાઈ કથનથી સુખ ને કથનથી દુઃખ એમ અનેકાંત કરો, એમાં જ ન હોય ભગવાનના માર્ગમાં. એમ કે છે ને કેટલાક વીરના માર્ગમાં જૈન દર્શનમાં સ્વહા એવો શબ્દ ન હોય, સર્વથા એમની બધે લગાવ કથનથી. સીધ ભગવાન પણ કથનથી સ્વતંત્ર ને કથનથી પ્રતંત્ર લગાવે છે ને, ત્યારે બધા મોટા મોટા બરાબર લગાવે છે, થપ્પડ મારે છે આત્માને. સમજાણું કાંઈ? લગાતે ને લગાતે. અરે ભગવાન તને ખબર નથી બાપુ, આય આચાર મહારાજ કે જોનો શુભ ભાવ ચોથે પહેલેથી છઠ્ઠા સુધી શુભ ભાવ કયો છે, માટી શુભ ભાવમાં સમર નિદ્રા હે હાથમેથી શુદ્ધ ગયો છે. અરે ભગવાન ઊંધા પાતા ચીડ્યા તને, વસ્તુના સ્વભાવને વિભાવને જોવાના તારા પાતા ઊંધા બાંધ્યા છે. ભગવાન આચાર મહારાજ કે છે દુઃખમાં જ આકુળતા લક્ષણ એ અદ્વસાન આદિ આઠ બોલ કયા ને, અદ્વસાન, કર્મ, તીવ્રમંદ, રાગના રસની સંતતિના પરિણામ, શરીર, પુન પાપનું કરવું, અર્થોકનું ભોગવવું, બે જીવ જડ ને ચૈતન્ય ને બે ને એક માનવું, જડ માંથી આત્મા ફેર માનવું, એ બધા આખે ભાવો આકુતા લક્ષણ દોષાન આદિ ભાવો સમાવેશ પામે છે, એ દુઃખમાં સમાવેશ પામે છે. સમજાણો? એથી જો કે તેઓ ચૈતન સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, એથી છે તો એ આનંદ નામના ગુણની ઉલતી ઊંધી વિલક્ષણ દશા, પણ એને પર ઉપર દ્રષ્ટિને લઈને જો કે તેઓ ચૈતન સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે. નહી, મોક્ષ માર્ગ બે છે, એક નહી. અરે ભગવાન, વ્યવહાર મોક્ષ માર્ગ તો દુઃખમાં સમાવેશ પામે છે એમ કે કઈ છે? સમજાણો? કંઈક ના માથા ફરી ગયા. વ્યવહાર મોક્ષ માર્ગ કે માર્ગ છે, આવડા વસ્તુ લખા છે. એ માર્ગ છે તે વ્યવહાર કે નીચે, વ્યવહાર તે બધો અભૂતાર્થ છે, અપરમાર્ગ છે. એટલે કે તે દુઃખરૂપ દિશાને મોક્ષ માર્ગનો આરોપ નિમિત્તથી કરવામાં આવ્યો, ખરેખર તો તે આત્મા સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે, ભ્રમણા ઉપજાવે છે. સમજાય છે? કોને ભ્રમણા ઉપજાવે છે? જો કર્મ ને લઈને ભ્રમણા ઉપજાવે છે એમ નથી કહ્યું. એવો એટલે બધા અધ્વસાયાદી ભાવો, રાગની મંદ તીવ્રતાના પરિણામો, એ ચૈતન સાથે મેળ હોવાનો ભ્રમ ઉપજાવે છે. એની હારી મેળ ભેળ શેળ એની હારી નથી ભાઈ, તને આત્માની ખબર નથી. એવો ચૈતન સાથે સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તો પણ તેઓ આત્માના સ્વભાવ નથી. એ વ્યવહાર અદૃશાય દયાદાન આદિના પરિણામ ભગવાન આત્માનો સ્વભાવ નથી, પણ પુદ્ગળ સ્વભાવ છે. ઓ, સમજાણું કાંઈ? ભાત બહે નિયમાં સાધવા છે, અનેકાન છે, ખીચડો કરે પ્રભુ, પણ તારે જ્યાં જવું છે ત્યાં નથી. જ્યાંથી ખવું છે એને તું આત્મા માન તો ખાઈ શીતી શકી. સમજાય છે કાંઈ? જ્યાં રોકાવું નથી અને જ્યાંથી ખસી ચૈતન પ્રભુ આનંદ કર્ણાકુર સુખ સ્વરૂપ પડ્યો છે એમાં દ્રષ્ટિ કરવાની છે, અને તું કે આ પણ મારો આત્માનો સ્વભાવ, તો એની ઉપર પ્રીતિથી અંદરમાં પ્રવેશ કેમ કરી શકી? સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? એ આત્માના સ્વભાવો નથી, કાયમી નિરૂપાધિ સ્વભાવ છે જ. અહીંયા આત્મા આનંદને આત્મા કહે, અને વસ્તુ પોતે દુઃખરૂપ હોઈ શકે. સમજાય છે કાંઈ? પદાર્થ પોતે દુઃખરૂપ હોઈ શકે, દુઃખ તો વિકૃત પણ બતાવે છે, ઉપાધિ પણ બતાવે, એ કઈ મૂળ ચીજ હોઈ શકે? મૂળ ચીજ આત્મા અણાકુળ આનંદ સ્વભાવ, એ મૂળ વસ્તુ છે. અને આ વ્યવહાર જેટલો ઉત્પન્ન થાય એટલો દુઃખરૂપ ભાવ છે. એ દુઃખરૂપ ભાવી આત્મ સ્વભાવ કોઈ બી હોઈ શકે? એ માટે તેને પુદ્ગળ સ્વભાવ છે એમ કહેવામાં. સમજાણું કાંઈ? આ વાત એને સાંભળવામાં મુશ્કેલી પડે, અને બીજા લાકડા ગીરી ગયા હોય એને લઈને આ પહે નહીં, દેહે ની અંદર એ પાછો ફરી ફરીને મારો ભૂવાની પેઢે ધૂણે ત્યાં. બીજે જ્યાં શાસ્ત્રમાં આવે, વ્યવહાર સાધન છે, રાગની મંદતા એ વ્યવહાર સાધન છે, એ આવે ત્યાં ધૂણે ત્યાં ધૂણે. સમજશે ને? ભૂવાની ધૂણતા દેવી પાસે દેવી નહીં, દેવી હોતી એની દેવી પાસે ધૂણે ઘૂમતા હે, ભૂવા ભૂવા ઉસકા હોતા હે ને, તમારે ક્યાં કરતા હે ઉસકો ભગત એ દેવી નો ભગત ભોપા ભોપો હોય છે. સમજાણું કઈ કે છે? ઓહો વાહ, ગાથા પણ જુઓ તો ખરા. અમૃત ના આનંદ થી વિરુદ્ધ ભાવ પ્રભુ, એમાં સારી દ્રષ્ટિ કેમ હોય? એને આત્મા કેમ કહેવાય? એ ચૈતન સનાત પ્રભુ પડ્યો છે મોટો. એના વિરુદ્ધ વાળા વિકલ્પો રાગ ને મંદ ગમે તે હો, સાવક ને પણ એનાથી પરંપરા એ ધર્મ સાર. અરે પ્રભુ સાંભળને ભાઈ, એ પ્રવચન સાર બાપા બાપુ, એ તો વ્યવહાર નહીં ના, કથન વ્યવહાર થી કયા છે? સમજાય છે? એ પરમાર્થ છે નહી. આચાર કે છે કે જે વસ્તુ સ્વભાવ હોય એ વિકૃત કેમ હોય? વિકૃત એટલે દુઃખ ભાવ. એ દુઃખ ભાવ એ વસ્તુ સ્વરૂપ કેમ હોય શકે? પર ને લઈને જ કહ્યું છે, એ તો સ્વભાવ ને લઈને નથી માટી પર ને લઈને કહ્યું. પણ છે તો તારી ઉપાધિ ના પરિણામ તારા સ્વતંત્ર કરનારો. અજ્ઞાન ભાવ થી ઉભા કરેલા વિકાર એનામાં રોકાતો કે દુઃખ માં રોકાતો, એને તું આત્મા માન તો ભગવાન ના પાડે છે બાપુ. એ તો આકુળતામાં સમાવેશ પામે. વિકાર ભાવ તો અણાકુળતામાં એની ગંધ પહેતી નથી. એ અણાકુળતા લક્ષણ થી તો વિપરીત લક્ષણ આવું છે. આ અમૃતચંદ્રાચાર નથી કેતા લાગે નહીં. નિશ્ચય ને વ્યવહાર વિરોધ નહીં. નિશ્ચય ને વ્યવહાર બે અવિરોધ છે. એ તો વ્યવહાર ના નહીં થી અવિરોધ કહ્યું છે. પ્રવચન સાર માં કહ્યું છે ને, નિશ્ચય ને વ્યવહાર ની બે ની મૈત્રી, એ તો વ્યવહાર નહીં થી કહ્યું છે. સમજાણું કઈ? એવી જાતની રાગ ની મંદતા ની ભૂમિકા માં દશા હોય એવા ભાવ થી ગણી ને તેને મૈત્રી કીધી છે. આ તો વિલક્ષણ કહ્યું છે. સમજાણું કઈ? ભગવાન આત્મા અનાકુળ ચૈતન રસ પ્રભુ, એનાથી આ રાગ ની ઉત્પત્તિ ગમે તી તીર્થંગોત્ર ની કહે. જે ભાવે તીર્થંગોત્ર બંધાય, સંજ્ઞક દ્રષ્ટિ જાણે છે કે આકુળતામાં સમાવેશ પામે છે. એ મારા સ્વભાવમાં સમાવેશ પામતો. સમજાય છે કઈ? દુનિયાના લોકવાદી આવ્યો. આ લોકવાદ કરતી છે ને, ગુમતા શબ્દો શું થાય? લોકરૂપી લોકતા લોકવાદ. અરે સામાન્ય માણસ છે ને, લોકવાયકા. વાયકા એટલે વચન. વાદ કહો, વચન કહો, બોલવું, એ લોકમાં હાલ્યું એ હાલ્યું લોકવચન. આ વ્યવહારે ખરેખર લોકવચન, લૌકિક વચન છે. સમજાય છે કઈ? લોકોક્તિ દ્રવ્ય સંગ્રહમાં કહ્યું છે, વ્યવહાર લોકોક્તિ નિશ્ચય પરમ તત્વ છે. એ વ્યવહાર થી જ્યાં કઈ સાધન નો આરોપ કરીને કથન કર્યો ત્યાં ઘોડો થઈ ગયો. વ્યવહાર થી દુઃખમય ને અનાકુલતાના વિપરીત લક્ષણ આવો ભાવ. સમજાય છે કઈ? ઓ જ્ઞાનચંદજી, ઓ બાબા, એને પાઠમાં હે કે નહીં? દેખો દેખો, એ પાઠમાં છે. અહીં તો મારે જોર અહીં આપવું છે. વી લક્ષણ, બે ના લક્ષણો જુદા, બે ના વિષયો જુદા, બે નો સ્વભાવ જુદો. એમ આ અમૃતચંદ્રાચાર્ય કહે છે કે નહીં? કે કોક કહે છે? વળી પંચાસ ટીકા એમાં અમૃતચંદ્રાચાર્ય કહ્યું છે કે નહીં? વ્યવહાર થી શુદ્ધિ અંશે વધતી જાય. અરે એ તો વ્યવહાર ના કથન છે. શુદ્ધિ તો આત્માના અણાકુળ સ્વભાવ ને આશરી જેટલી પ્રગતિ, એનાથી પછી હવે હવે વધારે અણાકુળતાની શુદ્ધિ થાય એને ખરેખર નિશ્ચય કર્યો. સમજાણું કઈ? કર્મ નો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરણમે છે. આજે કર્મ ના સંબંધમાં દુઃખરૂપ પરણમે છે, દુઃખરૂપ એની દશા છે. એ વજ્રની મોઘડિયું પડે છે એમ કે છે. જન્યક દ્રષ્ટિને પણ એ દુઃખના પરિણામની વજ્રના ઘા પડે છે. દરિયાઈની જેટલી નબળાઈ છે એ સંન્યક દ્રષ્ટિને અસંગ પ્રદેશના અવયવમાં અંગમાં એ ઘા પડે એટલો વિકાર, એટલો દુઃખનો વજ્ર ઘાત છે. સમજાણું કઈ? ભાન ક્યાંથી? ગાંડા ને જીતે દેખાય અને પાચિયાને ક્યાંથી દેખાય? અનિપા સમજતા તો સનિપા થતા ને વાત પિત્ત ને કફ. ઓ તીન રોગ મેં જે ખેલ થાય છે, દાંત કાઢતે હરખ હરખ હરખ, ઉસમે હમરે શું કહેવા છે? હરખ 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 નિપાત, ઉસમે યહાં હરખ નિપાત કહેતે હૈ. લગન પીછે જમણ કરતે ઉસકો હરખ જમણ કહેતે હૈ, ઓર આ હરખ નિપાત કહેતે હૈ. હરખ નિપાત એટલે દુઃખ, દુઃખ હોતા ને ખડખડ 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 દુઃખી થઈ. મૂંઢ ને ભાન નથી એથી તેને દુઃખ લાગતો, કેમ કે તેને અનાકુલ લક્ષણ એવો આત્માનો સ્વભાવ જો મીઠવે, મીઠવે એટલે મેળવે તો તે આકુલતા ને દુઃખ એને લાગે. પણ બીજી ચીજ જ મેળવવામાં ન મળે તો દુઃખ કેમ લાગે? સમજાય છે? કાંઈ માલ લેવા જાય, જુવાર કે બાજરો કે, પણ એક બીજી ચીજ જ જો ભાઈ આ દાજો આ બાજરો મગના દાણા જેવો છે અને એ અત્યારે ભાવ ગમે એટલો, પેલા તો દોઢ રીતો બાજરો મળતો હારો. બાજરો સમજતા હા, રોટી બનાવતી દોઢ રીતોનો જો આ મગના દાણા ને તમે કહો છો કે ત્રિવિયાના લઉં, એક આના ઓછો, પણ ફેર કેટલો છે આમાં? અમે ન્યા જઈશું લેવા, ન્યા એકબીજાના દાણા મેળવે. હે નમૂના મળતા ને અહીંયા ભગવાન આત્મા અનાકુળ આનંદ સ્વરૂપ, વસ્તુ 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 વસ્તુ, વસ્તુમાં કાયમ વસેલી શક્તિઓમાં વિકાર હોય શકે નહીં. એવી શક્તિની વ્યક્તતા પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો નહીં, એથી તેને પુણ્યના પાપના ભાવને આકુળતાને દુઃખ તેને લાગ્યો. સમજાય છે? કાંઈ હજી એના લક્ષમાં આવવું મુશ્કેલ પડે. એને આમ નવરો થઈને બેઠો હોય ને કઈ સુનના પરિણામ હળવો હળવો લાગે, હળવો કસાય મન કઈ કપતા નથી ને બધો. હા હા, પણ એ બધો કસાયનો મંદ ભાવ પણ આનંદની અપેક્ષા દુઃખ છે. એ ધીરા વિના જોવા એવો નથી. સમજાણું કઈ? ઉદય આવે ત્યારે આત્મા દુઃખરૂપ નમે છે અને દુઃખરૂપ ભાવ છે તે અધવસાન છે. એ દુઃખરૂપ ભાવ છે તે જ અધવસાન, દયાદાન ને પુણ્યના પાપના ભાવ છે. જેથી દુઃખરૂપ ભાવમાં એટલે અધવસાનમાં ચેતનાનો ભ્રમ ઉપજે છે. ભગવાન વાસ્તવિક પ્રભુ સ્વરૂપ એથી કઈ દુઃખ ને વિકૃત હોય પણ એ વિકૃત દશામાં ચૈતનના સંબંધનું તને ભ્રમ ઉપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી. ખરેખર દુઃખરૂપ આકુળતાનો ભાવ એ ચૈતન નથી, કર્મજન્ય છે. એ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલો જન્ય છે, તેથી જડ છે. સમજાય છે? કાંઈ હવે શી પૂછે છે? ત્યારે શંકા પાછી હવે પૂછે છે કે જો અધવસાનાદી ભાવો છે તે પુદગળ સ્વભાવો છે, આપ એને પુદગળ અજીવ જળ અચેતન સ્વભાવ કહો છો તો સર્વજ્ઞના આગમમાં તેમને જીવ પણ કેમ કહેવામાં આવ્યા? એક આગમની વાત તમે નિશ્ચય ની લો છો, પછી બીજી કઈ દિશે વ્યવહારની વાત તો લેતો નથી. સમજાય છે? કાંઈ બે આગમ નથી. સકાયના જીવને જીવ નથી કયા, એકેન્દ્રીના જીવને બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચૌદ ઇન્દ્રી, પચ ઇન્દ્રી જીવ નથી કયા, અને રાગી આત્મા, દ્વેષી આત્મા, ક્રોધિ આત્મા, માયી આત્મા એમ કયો છે? ક્રોધિ પૂતગળ, માયી પૂતગળ, જળ પૂતગળ એમ કયું છે? સમજાણું કાંઈ? ઈશનો પ્રશ્ન છે, પ્રભુ આપે તો એને પૂતગળ સ્વભાવ કયા? સર્વજ્ઞના ઓલો હામો પક્ષ લે છે, બે પક્ષ છે ને વસ્તુમાં, એક નિશ્ચય નું લખાણ, એક વ્યવહારનું, બે વાતો છે. ત્યારે હવે તમે એને જયારે પૂતગળ સ્વભાવો કહો છો, શરીર તો શું શરીર કીધું છું ને, એવો જ રાગ બે બધા એક માં નાખ્યા છે, જેવું આ શરીર આ એવો એ પાપ નો ભાવ ને એવો એ પુણ્ય નો ભાવ, એ ત્રણેય એક વર્ગમાં બે એમાં જળમાં છે. સમજાણું કાંઈ? હાથ બોલતા ને શરીરને કીધું નવી પુરાણી અવસ્થા, જાણે શરીરના બળે આત્માનું બળ વધ્યું ને કચ્યું એમ દેખાય, જે શરીર કામ કરે બરાબર તો કામ અમે કરીએ, હવે ધૂળ એ તો જળની દિશા છે, સારી દિશાનું બળ એને લઈને વધે ને ઘટે ત્રણ કાળમાં બનતો. સમજાણું? શક્તિ અમારી હતી ત્યારે બોલતા અને આમ કરતા ભાષણ બહુ કરતા, અમારી શક્તિ એટલે પણ અમારી એટલી શું, એ તો જડની શક્તિ છે બોલવાની, અને ન બોલવાની શક્તિ મોડી પડે એ પણ જડની છે. આત્મામાં ક્યાં બોલવા ન બોલવાનું બળ હતું? એનામાં તો રાગ ને વિકાર રહિત ચૈતન સ્વભાવની સ્થિતિ, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની તાકાત કરવાનું બળ છે એમાં, આવું બળ એનામાં છે. સમજાણું કાંઈ? એની આગમ નાખ્યું જો ને, ઉલામાં કીધું સર્વજ્ઞ નું વચન આગમ, એને જીવ કહેતા નથી. અમે કહીએ છીએ સર્વજ્ઞ આગમમાં તેમને જીવ પણ કેમ કહેવામાં આવ્યા? બીજા શાસ્ત્રમાં છે, તમે એકની વાત લો ને બીજી તો પછી અંતરી જશે. સમજાય છે કાંઈ? સાંભળ પ્રભુ સાંભળ, એ બે ના કથન ની પદ્ધતિ ની અપેક્ષા છે, છતાંથી વ્યવહાર નિશ્ચય થતો નથી ને નિશ્ચય વ્યવહાર નો આશ્રય લેતો નથી. વહારસ દર્શન વણી દો જણવરી જીવાય જે અજવસાણા દો ભાવા વ્યવહાર દર્શાનિયો જિન વર પ્રણાય ઉપદેશ નામ. ભગવાન નું નામ ના પૂછી લઈ જેમ વ્યવહાર એ દર્શાવ્યો, માટે કીધું જીન સ્વરૂપ ઉદ્ગમ માં કહે છે એમાં એ કહ્યું વ્યવહાર એ દર્શાવ્યો જીન વર પ્રણા ઉપદેશ નામ આ સર્વ અદ્વસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણ્યા. ભાઈ જીવને વર્ણન કહ્યું છે પ્રભુએ, એ વ્યવહારથી કહ્યું છે, એ વ્યવહારથી કહ્યું છે, એ અભૂતાર્થ દ્રષ્ટિથી કહ્યું છે, એ ભૂતાર્થ દ્રષ્ટિથી નહીં ભાઈ, એ કથનની પદ્ધતિની રીત તું જાણતો. સમજાણું કાંઈ? બે કહ્યું છે બાપુ, અમને ખ્યાલ બાર છે, બે નો ખ્યાલ બાર છે કે ભગવાને આ જીવ કયો રાગી જીવ, કસાય આત્મા આવે છે ને એમાં, કસાય આત્મા, જ્ઞાન આત્મા, દર્શન આત્મા, ચારિત્ર આત્મા, ઉપયોગ આત્મા, જોગ આત્મા. ભાઈ એ કસાય ને જોગ ને કયો છે જીવ? એ વ્યવહારના અભૂતાર્થ મય દ્રષ્ટિ થઈ, એને તું વાસ્તવિક દ્રષ્ટિના વિષયમાં ખતી નાખ એમ બની શકે એવો નથી. સમજાણું કઈ એની સીતા એ આ વાંધા વાળી સીતા આ બે બધે એ આ કહ્યું જો 46 ગાથામાં આ કહ્યું પ્રભુ શું કહ્યું બાપુ એકુર ના પાડી ને એકુર હા પાડે તેની અપેક્ષા કોઈ બીજી છે એમ ન સમજાવીને આ લખ્યું અમરચંદ્રાચાર્ય જો શરીર ને મથળી શકે છે જી ભલાણું કરી શકે છે જી ભાઈ એમ નથી કહ્યું બાપુ તો એની અપેક્ષા સમજાવીને વ્યવહારમાં પણ પાછું કરી શકાય છે પરનું એવું માન એમ છે નહી આ સર્વદોષાનાદી ભાવો જીવ છે એ અદોષાન એટલે એકત બુદ્ધિ મિથ્યાભિપ્રાય સહિત વિભાવ પરિણામ અને રાગ દ્વેષના વિકલ્પો સ્વીકારી ભાવ એ જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞ દેવો એ કહ્યું છે અમને ખબર છે ભગવાને કહ્યું છે હોય કહ્યું છે તે જોકે વ્યવહારને અભૂતાર છે એ વ્યવહારે કહ્યું છે પણ એ વ્યવહાર સચ વસ્તુને કહેતો અભૂતાર્થ અસત્યાર્થ એ વાતને કહેનારો વ્યવહાર નહી બાપા નહી નો અર્થ જાણવો પડશે દરેક ગાથા દીઠ શબ્દાર્થ નયાર્થ મતાર્થ આજમાર્થ એમ એક એક ગાથાના પાંચ ભાવો જાણ્યા વિના તું એમ ને એમ દીધી રાખ આ ગાથામાં કહ્યું નહીં પણ કઈ નહીં નું કથન નહીં યા રંજન ભાવ તન ભાવનગર લઈને આવ્યા હતા ને પ્રશ્ન પ્રવચન સારમાં આ લોકો એમ કે છે ભાવથી મૌખી ક્રમશઃ ક્રમે ક્રમે પરંપરાયો થાય છે આ અમૃતચંદ્રા એ તો એમ કહ્યું છે પ્રભુ એ વ્યવહાર નહીં ના કથન આ કે છે વ્યવહાર નહીં ને વ્યવહાર વ્યવહારી જીવોને કહ્યું છે સમજાણું કઈ જ્યાં સુધી વિતરાગતા થઈ નથી એવા જીવોને અંદર પર્યાયમાં જે રાગ આદિ આવે એને તે જણાયો છે કે આ ભાવ રાગ આદિ છે જીવની પર્યાયમાં છે એમ વ્યવહારી જીવને વ્યવહાર નહીં કે દેખાડ્યો સમજવા માટી હતી એ દોરણા બંધાવવામાં ગળામાં આહો કરવાની માટી થઈ ગઈ જે નહી એકનું કથન સત્ય અને એકનું ઉપચારિક અભૂતાર એમ બેને જાણવા માટે કહ્યું હતું એ નહી ને ગળા ફાવ ખાવા માટે ઉભો કર્યું અર્થ કરી સમજાણું કઈ બાપુ ક્યાંક માણસ ઘણા માને છે ને પણ હું બાપુ સચને સંખ્યાના પ્રમાણની જરૂર ન હો જાજા માને પુનવંત માને પ્રતિષ્ઠાવંત માને પ્રસિદ્ધિ ક્રોડોમાં થઈ માને માટે સચનું રૂપ આમ હોય એવું હોય શકે સચના સિદ્ધાંતને માટે સંખ્યાની કે પુનબંધ પ્રાણીની કે ઉઘાડ વાળો બહુ જીવ હતો ને આને 11 અંગનું જ્ઞાન હતું ને માટે એની તો કઈક વાત સાચી છે ને વ્યવહારથી ધર્મ થાય અને વ્યવહાર જીવની દશામાં છે તો કઈ યથાર્થપણે છે એમ છે ને ના સમજાણું કઈ ભગવાન સર્વજ્ઞ પરમાત્મા એ જ્યાં જ્યાં કહ્યું છે તે અમને ખબર છે પ્રભુ પણ એ વ્યવહાર નહીં વર્તમાન ભેદને રાગને નિમિત્તને જણાવવા વાળો વ્યવહાર નહીં અભૂતાર છે એ સચ સ્વરૂપને કહેતો નથી સમજાણું કઈ પહેલામાં લાવ્યાથી એ લાવ્યું પાછું ભૂયત્તમ સીધો વ્યવહારો અભૂયત્થો એ અગિયારમી રાખણ લીધા ભૂયત્થો દેશીયો શુદ્ધનો ભૂતાર્થ છે યથાર્થ છે સત્યાર્થ છે પરમાર્થ તે શુદ્ધ નહીં બતાવે છે અસત્યાર્થ અપરમાર્થ ઉપચાર અભૂતાર્થ તે વ્યવહાર બતાવે છે બેની કથનીને સમજ્યા વિના એકાંત કરવા જાય તો વસ્તુની સ્થિતિ તને હાથ આવશે સમજાણું કાંઈ તો પણ અભૂતાર્થ છે તો પણ શું કરવા દર્શાવ્યો એ વાત કે છે